नमस्कार, आकाशवाणी। समाचार जयेश वेगड़ा वांचे छे। सौप्रथम मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदी आज बिहार और ओडिशा में विविध विकास परियोजनाओं लोकार्पण और खात्मुहूर्त करशे। राष्ट्रपति द्रौपदी मुर्मू आज देहरादून में विविध परियोजनाओं लोकार्पण और खात्मुहूर्त करशे। ईरान और इजरायल वच्चे संघर्ष वधु तीव्र बन्यो। 5 वर्ष बाद आज सिक्किम में कैलाश मानसरोवर यात्रा आरंभ। અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ક્રિકેટ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ આજે લીડ્સ ખાતે રમાશે। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારની મુલાકાતે છે। તેઓ સિવાન જિલ્લાના પંચરૂખી બ્લોકના જસોલી ખાતે એક જાહેરસભાને સંબોધિત કરશે। શ્રી મોદી જસોલીથી વિડીયો કોન્ફરન્સ દ્વારા શહેરી વિકાસ, ગટર વ્યવસ્થા, પ્રધાનમંત્રી આવાસ યોજના અને રેલવે સંબંધિત 5,900 કરોડથી વધુના વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। પ્રધાનમંત્રી આ ક્ષેત્રમાં રેલવે માળખાગત વિકાસ માટે બિહાર અને ઉત્તરપ્રદેશને જોડતા 400 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા નવા વૈશાલી દેવરિયા રેલવે લાઇન પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે। તેઓ આ રૂટ પર એક નવી રેલવે સેવાનું પણ ઉદઘાટન કરશે। તેઓ પાટલીપુત્ર અને ગોરખપુર વચ્ચે મુઝફ્ફરપુર અને બેતિયા થઈને વંદે માતરમ એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપશે। પ્રધાનમંત્રી સારણ જિલ્લામાં મધોરા પ્લાન્ટમાં ઉત્પાદિત અત્યાધુનિક રેલવે એન્જિનનું પણ ઉદઘાટન કરશે। પ્રધાનમંત્રી મોદી ગંગા નદીના સંરક્ષણ અને પુનર્જીવિત કરવાની પ્રતિબદ્ધતા અનુસાર નમામી ગંગે પ્રોજેક્ટ હેઠળ 6 સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેક્ટનું પણ ઉદઘાટન કરશે। આ પ્રોજેક્ટનો ખર્ચ 1,800 કરોડ રૂપિયાથી વધુનો થયો છે। શ્રી મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના 53,600થી વધુ લાભાર્થીઓને યોજનાનો પ્રથમ હપ્તો જારી કરશે અને આ યોજના હેઠળ પૂર્ણ થયેલા 6,600થી વધુ ઘરોના ગૃહ પ્રવેશ સમારોહના ભાગરૂપે કેટલાક લાભાર્થીઓને ઘરોની ચાવી પણ સોંપશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે ઓડિશામાં મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીના નેતૃત્વ હેઠળ ઓડિશામાં પહેલી ભાજપ સરકારના 1 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે રાજ્યસ્તરીય સમારોહમાં ઉપસ્થિત રહેશે। આ પ્રસંગે તેઓ 18,600 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરશે। આ પ્રોજેક્ટ્સમાં પીવાનું પાણી, સિંચાઈ, કૃષિ અને આરોગ્ય માળખાગત સુવિધાઓ, ગ્રામીણ રસ્તાઓ અને પુલો, રાષ્ટ્રીય ધોરીમાર્ગના ભાગો અને કેટલાક રેલવે પ્રોજેક્ટ સહિત મહત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ થાય છે। પ્રધાનમંત્રીની મુલાકાતને પગલે રાજ્ય સરકારે ભુવનેશ્વર અને કટકની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 3 દિવસની મુલાકાતે દહેરાદૂન પહોંચ્યા છે। ઉત્તરાખંડના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીતસિંહ અને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધાબી સહિત અન્ય મહાનુભાવોએ હવાઈ મથક પર તેમનું સ્વાગત કર્યું હતું। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ નિકેતન ખાતે વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। તેઓ રાષ્ટ્રપતિ પાર્કનો ખાતમુહૂર્ત પણ કરશે। રાષ્ટ્રપતિ નિકેતન અને રાષ્ટ્રપતિ તપોવન 24 જૂનથી સામાન્ય લોકો માટે ખુલ્લા મુકાશે। રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને દહેરાદૂન ખાતે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બેંગલુરૂમાં આદિ ચુંચનગીરી યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદઘાટન કરશે। શ્રી શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ યુનિવર્સિટીના બેંગલુરુ કેમ્પસના ઉદઘાટન સમારોહમાં હાજરી આપશે। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ HD કુમારસ્વામી અને વી સોમન્ના અને રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી ડોક્ટર શરણ પ્રકાશ પાટીલ અને વિરોધ પક્ષના નેતા આર અશોક પણ ઉપસ્થિત રહેશે। આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ અને આદિ ચુંચુનગીરી મઠના વરિષ્ઠ ધર્મગુરુ ડોક્ટર નિર્મલ નંદનાથ સ્વામી, જગદગુરુ સ્વામી પરમાનંદનંદ અને મદારા ચેન્નાઈ સ્વામી ઉપસ્થિત રહેશે। નવા યુનિવર્સિટી કેમ્પસમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, નર્સિંગ, ફિઝિયોથેરાપી અને આરોગ્ય વિજ્ઞાન સંબંધિત સંસ્થાઓ છે। અમદાવાદ વિમાન દુર્ઘટનાના 270 મૃતકોના DNA નમૂના મેચ થયા છે, જ્યારે અત્યાર સુધીમાં 199 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનને સોંપવામાં આવ્યા છે। આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી। તેમણે કહ્યું કે બાકી રહેલા નશ્વર અવશેષો ટૂંક સમયમાં સોંપવામાં આવશે। દરમિયાન સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ ગઈકાલે જણાવ્યું હતું કે અત્યાર સુધી તેમના પાર્થિવ શરીર સ્વજનોને સોંપાયા છે, તેમાં 149 ભારતીય, 32 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ, 1 કેનેડિયન કેનેડિયન અને 9 અન્ય સ્થાનિકોનો સમાવેશ થાય છે, જ્યારે 15 જેટલા પાર્થિવ દેહને હવાઈ માર્ગે, 183 જેટલા પાર્થિવ દેહને સડક માર્ગે તેમના નિવાસસ્થાને પહોંચાડવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા આજે ગાંધીનગરમાં પ્રાર્થના સભા યોજાશે. કેન્દ્રીય રેલવે અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ ગઈકાલે સેન્ટ પીટર્સબર્ગમાં રશિયાના નાયબ પ્રધાનમંત્રી એલેક્સી ઓવરચુક સાથે મુલાકાત કરી હતી. આ બેઠક મુખ્યત્વે પરિવહન, કનેક્ટિવિટી, માળખાગત સુવિધાઓ અને દુર્લભ ધાતુઓ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર કેન્દ્રિત હતી. શ્રી વૈષ્ણવે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ બેઠક સકારાત્મક અને ફળદાયી રહી છે. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે સંસ્કૃતિ મંત્રાલય દેશભરના 100 પ્રવાસન કેન્દ્રિત સ્થળો અને 50થી વધુ સાંસ્કૃતિક સ્થળોએ યોગ સત્રોનું આયોજન કરશે. મુખ્ય કાર્યક્રમ વિશાખાપટ્ટનમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. છેલ્લા 7 દિવસથી ચાલી રહેલા ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ વધુ ઉગ્ર બન્યું છે. ઇઝરાયેલે ગઈકાલે તહેરાનમાં ઈરાનના આંતરિક સુરક્ષા મુખ્યાલયને નિશાન બનાવ્યું હતું, જ્યારે ઈરાને દક્ષિણ ઇઝરાયેલમાં એક હોસ્પિટલ પર મિસાઇલ હુમલો કર્યો હતો. બંને દેશો એકબીજાના મહત્વપૂર્ણ સ્થાનોને નિશાન બનાવી રહ્યા છે. તાજેતરના ઇતિહાસમાં બંને દેશો વચ્ચે સીધા લશ્કરી મુકાબલાનો આ સૌથી ઘાતક તબક્કો છે. ગઈકાલે ઇઝરાયેલી સેનાએ તહેરાન અને કરાજમાં સરકારી સંસ્થાઓ અને પાયમ હવાઈ મથક પર મિસાઇલ હુમલા કર્યા હતા. દક્ષિણ ઇઝરાયેલમાં બીર શેબામાં સરોકા હોસ્પિટલ પર ઈરાનના હુમલા પછી આ હુમલા કરવામાં આવ્યા હતા. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ અમેરિકાને ચેતવણી આપી છે કે જો તે યુદ્ધમાં જોડાશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. યુરોપિયન દેશોએ ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવા પર ભાર મૂક્યો છે અને બંને દેશોએ તણાવ ઘટાડવા માટે રાજદ્વારી માધ્યમો અપનાવવા કહ્યું છે. કૈલાસ માનસરોવર યાત્રાનો આજથી સિક્કિમથી આરંભ થઈ રહ્યો છે. રાજ્યપાલ ઓમપ્રકાશ માથુર સવારે 9:15 નાથુલાથી 36 યાત્રાળુઓના જૂથને લીલી ઝંડી આપશે. પર્યટન અને નાગરિક ઉડ્ડયન વિભાગના અધિક મુખ્ય સચિવ CS રાવે જણાવ્યું હતું કે રાજ્યપાલ યાત્રાળુઓ સાથે પણ વાતચીત કરશે. તેમણે કહ્યું કે સરળ યાત્રા સુનિશ્ચિત કરવા માટે વિવિધ વિભાગો સાથે મળીને કામ કરી રહ્યા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી 5 મેચની ટેસ્ટ ક્રિકેટ શ્રેણી શરૂ થઈ રહી છે. આજે પહેલી મેચ લીડ્સના હેડિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 શરૂ થશે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને આર અશ્વિન જેવા અનુભવી ખેલાડીઓએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ભારતીય યુવા ટીમ શુભમન ગિલના નેતૃત્વમાં મેચ રમશે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
તમામ અખબારોએ ઈરાને કરેલા હુમલાને જસ્ટિસ વર્માને ત્યાંથી મળેલી રોકડના સમાચારોને મુખ્ય શીર્ષકમાં સ્થાન આપ્યું છે. ગુજરાત સમાચારનું મુખ્ય મથાળું છે જસ્ટિસ વર્માનો સ્ટોર રૂમ નોટોથી ભરેલો હતો, કોઈને જવાની મંજૂરી ન હતી. દિવ્ય ભાસ્કર લખે છે જસ્ટિસ વર્માના અંગત સ્ટાફે સળગી ગયેલી રોકડ સગેવગે કરી હતી રિપોર્ટ. સંદેશનું મુખ્ય શીર્ષક છે ઈરાને ઇઝરાયેલની હોસ્પિટલ સ્ટોક એક્સચેન્જ ફૂંકી માર્યા. નવ ગુજરાત સમય લખે છે ઈરાનનો ઇઝરાયેલમાં હોસ્પિટલ અને સ્ટોક એક્સચેન્જ પર હુમલો. ફૂલછાબે ભારત પાક યુદ્ધ મેં નથી રોક્યું ટ્રમ્પની કબૂલાત અને ખમેનીને ખતમ કરવાની ધમકી આપતું ઇઝરાયેલને મુખ્ય શીર્ષક બનાવ્યું છે. સ્થાનિક સમાચારોમાં રહેણાંકની જગ્યામાં મંજૂરી વિના પીજી ચલાવવા પરવાનગી આપી શકાશે નહીં. વિસાવદર કડી વિધાનસભામાં પેટા ચૂંટણીમાં અનુક્રમે 56% અને 57% મતદાન. અમદાવાદમાં મોડી રાત્રે પડેલા 3 ઇંચ વરસાદ. બીજે મેડિકલના 4 મૃતક વિદ્યાર્થીના પરિવારને 1-1 કરોડ રૂપિયા અપાશે જેવા સમાચારો સમાવાયા છે.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને ઓડિશામાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દહેરાદૂનમાં વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો. 5 વર્ષ બાદ આજથી સિક્કિમમાં કૈલાસ માનસરોવર યાત્રાનો આરંભ અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ક્રિકેટ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ આજે લીડ્સ ખાતે રમાશે. વધુ સમાચાર સાથે રાષ્ટ્રીય સમાચાર 1:20 બપોરે સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.